शब्दजितर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंक 270 वाणिया भाद्रपद वद सातम 1947। चित उदास रहे छे, कई गमतू नथी, अने जे कई गमतू नथी तेज बधु नजरे पड़े छे, तेज संभळाय छे, त्या हवे शुं करवुं। मन कोई कार्य में प्रवृत्ति करी शकतू नथी, जेथी प्रत्येक कार्य मूलत्वमां पड़े छे। कोई वांचन लेखन के जन परिचय में रुचि आवती नथी। चालता मतना प्रकार की वात काने पड़े छे के हृदय ने विषय मृत्यु थी अधिक वेदना थाय छे। स्थिति का तमे जाणो छो, का स्थिति वीती गई छे ते जाने छे अने हरी जाने छे। पूज्य सुभाषभाई पर लखायेल आ पत्र कृपाणुदेवना 24मा वर्षमा लखायेलो पत्र छे। जीवने एक वार स्वरूपनो बोध थाय छे, प्रतीति थाय छे। जीवनमा ज्यारे परमार्थनो लक्ष्य बंधाय छे अने जीव संकल्पथी ज्यारे जोड़ाय छे, शुभ संकल्पथी ज्यारे जीव जोड़ाय छे, त्यारे संसारनी समस्त प्रवृत्ति असार लागे छे। उदासीनता, परम उदासीनता एक कया प्रकारनी होय, कृपाणुदेवे ए पोताना अंतरनी रहेली आवी परम औदास्य स्थितिने पूज्य सौभागभाई सामे प्रदर्शित करी छे। कृपाणुदेवनी विशेषता ए छे कि एमणे पोतानी अंतरंग भावनाओने एवी उत्कृष्ट रीते शब्दस्थ करी छे कि लखनारने पण एमां भागीदार बनावी शके छे। बहु ओछा लोकोनी अंदर आवुं सामर्थ्य जोवा मळे छे कि पोताना अंतरना भावोनुं वेदन जे पोताने थतुं होय ए वांचनार पण ए वेदनमां सहभागी थई शके। चित्त उदास रहे छे, कंई गमतुं नथी, अने जे कंई गमतुं नथी तेज बधु नजरे पड़े छे, तेज संभळाय छे, त्यां हवे शुं करवुं। चित्तनी उदासीनता क्यारे आवे? संसार, संसार संबंधी पदार्थो, संयोगो, संबंधो, वस्तुओ क्यांय रुचि न होय, कोई पण प्रत्यायने रुचि न होय। आऊं चोपासना वातावरण थी मन क्या ठरी ने ठाम न थतु होय एवा समय आ आपने लागे कि चित्त उदास थयु छे, कई गमतु नथी। जे प्राप्त परिस्थिति छे ए परिस्थिति कोई रीते सुखद नथी। एनी अंदर नी कोई विशेष प्रकार नी आपने पण आवी स्थिति घणी वार थाय, हारू कई गमत नहीं, आज कई मूड नहीं, अपने एने मूड कही के कई मूड नहीं। पण आपणी वात केवी होय? देशे होय, जैन दर्शन में एक शब्द है देश, देशे एटले अंशे, अंशे एटले आपने क्या सुधी गमत न होय। कोक चोवटी आवे तो पाछो आपने तो गमवा मांडे। आपने गमत न होय पण कोक एवो आवी जाय, ओ आ बाजू नीकळो ले, लाव मोढू देखाड़तू जाओ, तो आपणो तो अणगमो केव हो जाय, टसडो थई जाय। कोई सारू एवं टीवी नी अंदर दृश्य आवे, कोई एवा तमतमता समाचार आवे, संसार तरफ रुचि होय एना तरफ लई जनारी कोई पण घटना बने तो आपणी चित्तनी उदासीनता तो क्यांय खोवाई जाय। આપણા ચિત્તની ઉદાસીનતા એ સ્વભાવગત ઉદાસીનતા નથી, સંયોગગત ઉદાસીનતા છે. એટલે સંયોગો અત્યારે અનુકૂળ નથી એટલે આપણને ઉદાસીનતા હોય, ગમતું ન હોય, અને બધું એમ કે આ નજરે આવવું જ પડે છે, આ કેનો પનારો પડ્યો છે, આમ છે ને તેમ છે. પણ બીજાનો પડે તો ટસોડો જ પાછો, એમાં કઈ વાંધો નથી. એને જ્ઞાનીની દશા, સંસારીની દશા, જ્ઞાનીને થતા ભાવો, સંસારીને થતા ભાવો, એમાંનો તફાવત સમજવો જોઈએ. નહીં તો ઘણીવાર જીવ ભ્રાંતિમાં ચાલ્યો જાય છે કે ઉદાસીનતા તો અમને આવે છે, અમને ભાઈ સંસાર ગમતો નથી, શું કરવું, નોકરી કરવા જવું ન ગમે, એને ઘરના કામકાજ કે મજૂરી જેવું હોય તો ન ગમે, ક્યાં કામમાં તો શું કરવાનું હવે તો ન ગમે. તો આપણને જે ગમતું નથી અને જ્ઞાનીને જે ગમતું નથી એ બંને વચ્ચેનો તફાવત આપણને ખબર પડે ખરો? આપણો ગમો અણગમો આપણા રાગદ્વેષ ઉપર આધારિત છે. જ્ઞાનીનો અણગમો એના ચિત્તની ઉદાસીનતા ઉપર આધારિત છે, એને પર પદાર્થ પ્રત્યેની મોહબુદ્ધિ તૂટી ગઈ છે એના ઉપર આધારિત છે. એટલે કહે છે કે જે કંઈ ગમતું નથી તે જ બધું નજરે ચડે છે, તે જ સંભળાય છે. ચારે તરફનું વાતાવરણ કેવું છે તો સંસારની વાતો છે, ચારે તરફ શું હોય, સંસારની વાતો છે અને કેનો સંગ છે, નજરે ચડે એ શું પડે, નજરે શું ચડે, રૂપી પદાર્થ, નજરે ચડે એ શું ચડે, રૂપી પદાર્થ. રૂપી પદાર્થ કેવા છે? સ્વભાવથી જડ છે, અચેતન છે. એ જડ ભાવો છે, અચેતન ભાવો છે, જેને જ્ઞાનીને આ દ્રષ્ટિ છે અને એ પરિવર્તનશીલ છે, અનિત્ય છે, સમય સમયે બદલાયા કરે છે. આ તો પુદ્ગલ જાલ તમાશા, ચિદાનંદજી મહારાજે કહ્યું એમ, પુદ્ગલ જાલ તમાશા, એનું નાટક જોવા જેવું છે. એ કોઈક સમયે એકદમ આકર્ષક દેખાય છે, કોઈ સમયે એ રૂડા રૂપાળા લાગે છે અને કોઈ સમયે બિહામણા અને બિભત્સ લાગે છે. એને એ પુદગળ એની વિચિત્રતા છે કે અનેક પ્રકારના વિવિધ રૂપો એ ધારણ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. તો નજરે ચડે એ તો પુદગલની માયા છે, પુદગલની જાલ તમાશા છે, ઇન્દ્રજાળ જેવું છે, રમ્ય લાગે, રૂડી લાગે પણ ટકે નહીં, મેઘધનુષ જેવું છે, ગમે એવું પણ કઈ રાખી શકાય નહીં કે લે મેઘધનુષને લઈને આપણે ઓરડામાં પૂરી દઈએ, એવું કઈ બની શકે નહીં. તો જે કઈ નજરે ચડે છે અને તે જ સંભળાય છે, આ બધું જે ગમતું નથી એવું સંસારની સ્વરૂપ પૌદ્ગલિક છે, સંસારનું સ્વરૂપ પૌદ્ગલિક છે અને પૌદ્ગલિક સ્વરૂપ જ્ઞાનીના જ્ઞાનમાં હોવાને કારણે જ્ઞાનીની અંતરની રૂચિ ત્યાં જઈને બેસતી નથી, ઠરતી નથી, અને માટે જ્ઞાનીને આ જે કંઈ દેખાય છે, જે કંઈ સંભળાય છે તેના પ્રત્યે એને કંઈ ગમો નથી. ત્યાં હવે શું કરવું? મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. જે કંઈ કાર્ય છે એમાં પ્રવૃત્તિ કરવી, એ કાર્ય બાહ્ય કે અંદર? તો ઉપયોગ બહાર જવા ઈચ્છતો નથી. સ્વરૂપની રમણતા એવી જામી ગઈ છે કે હવે પ્રવૃત્તિ કરવા માટે ઉપયોગને બહાર પ્રવર્તાવવો પડે એ વસ્તુ શક્ય બનતી નથી. એટલે કહે છે કે મન કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરી શકતું નથી. કરતું નથી એમ શબ્દ નથી, હો કરી શકતું નથી. જેથી પ્રત્યેક કાર્ય મૂલતમાં પડે છે, કાર્ય કરવા હોય પણ મન કરી શકતું નથી. ઇટ ઇઝ આઉટ ઓફ કંટ્રોલ, અવસપણું આવી જાય છે. અને એ અવસપણું આવે છે એટલે કે છે પ્રત્યેક કાર્ય મૂલત્વા પડે છે. રહેવા દો, આજ કરશો, કાલ કરશો. આગળના પત્રમાં લખ્યું છે, અંબાલાલ ભાઈવાળા પત્રમાં, કે લખવા વગેરેમાં પણ પ્રવૃત્તિ થતી નથી તેથી તમને કંઈ વિગતથી લખી શકાય એમ નથી. તમારા પ્રત્યે તમને ન લખવું એવો કોઈ ભાવ નથી, પણ લખવા માટે જે પ્રવૃત્તિ થવી જોઈએ તે મન વચન કાયાની ચેષ્ટાથી થઈ શકે તેમ નથી. જેથી પ્રત્યેક કાર્ય મૂલતમાં પડે છે. કંઈ વાંચન, લેખન કે જન પરિચયમાં રૂચિ આવતી નથી. ઔદાસીન્યતાની અદ્ભુત સ્થિતિ. જ્યારે જીવ સ્વબોધની અંદર, સ્વચિંતનની અંદર, સ્વસ્વરૂપની અંદર લીન હોય, લીન થતો જાય, આવી સ્વરૂપની તલ્લીનતા થાય, ત્યારે કહે છે કે કોઈ વાંચન, કોઈ લેખન કે જન પરિચયમાં રુચિ આવતી નથી. ત્યારે વાંચન પણ રુચિ ન હોય, લેખનમાં પણ રુચિ ન હોય, જન પરિચયમાં પણ રુચિ નથી. આ સ્થિતિ તો કૃપાળુદેવને 23મા વર્ષે હતી. પણ આ ઉદય કર્મ આધારિત જીવન છે. અને જ્યારે એવી સ્થિતિ આવી ત્યારે નરોડાની અંદર કહ્યું મુનિઓને કે તમે હવે અમારા સંઘમાં આવશો નહીં, કારણ કે અમને હવે કોઈનો સંઘ ગમતો નથી. સંઘ માત્ર અપ્રિય થઈ પડે છે, અરુચિકર થાય છે. હવે અમને કોઈના સંઘમાં આવવું ગમતું નથી. આવી અસંગ દશાને ઈચ્છવાની 170થી શરૂ થયું છે, એટલે 23મા વર્ષથી અસંગ દશા ઈચ્છવાની. એ અસંગ દશાની વાત અનેક પત્રોની અંદર જુદી જુદી રીતે આવે છે. અને તે સમયે જીવનના છેલ્લા જે સમય છે એની અંદર તો બહુ સ્પષ્ટપણે કે આવા મુનિઓના સંઘને પણ ઈચ્છવા ઈચ્છતા નથી, કારણ કે ત્યાં પણ ઉપયોગ હવે બહાર આવે એ સહન થતું. એવી ઉત્કૃષ્ટ દશા છે કે જ્યાં આત્મરમણતા થઈ છે ત્યાં એવું તુષ્ટ થયા છીએ કે હવે નાથ, હવે તું તુષ્ટમાન થઈને અમને શું આપીશ. સ્વરૂપના અમર્યાદ અનવધિ આનંદની અંદર લીન થયેલ મહાત્માઓને હવે કોઈ બીજી સ્પૃહા હોતી નથી, કોઈ અંતરંગ સ્પૃહા નથી, કારણ કે દિવસ ને રાત એનો ઉપયોગ આત્મામાં છે. અને આત્મા છે એ અનંત સુખનું ધામ છે. અવ્યાબાદ અને અતિન્દ્રિય અને અનંત આનંદનું એ ઠેકાણું છે. પર શાંતિ અનંત સુધામય જે, આવું સ્વરૂપ એ પરમ શાંતિને આપનારું છે, અનંત સુધામય છે. આ સુધામાંથી બહાર આવવાની રુચિ કોને થાય? આવી પરમ શાંતિમાંથી જગતના કોલાહલમાં આવવાની વૃત્તિ કોને થાય? એટલે અહીંયા કહે છે કે કોઈ વાંચન, લેખન કે જન પરિચયમાં રુચિ આવતી નથી. અને માટે જ સાધનાનો માર્ગ એ નિવૃત્તિનો માર્ગ છે, એકાંતનો માર્ગ છે, એકાકીપણાનો માર્ગ છે. એકલતા નહીં, સમજી લેજો, ભૂલ ન થાય. એકલતા એ ઉદાસીનતા છે, ગમગીની છે. જીવ ઈચ્છે છે કોક આવે, કોક આપણને બોલાવે. એકાકીની અંદર કોઈ પણ જીવનો સંગ પણ ત્યાં એને ઈચ્છનીય નથી, કારણ સ્વયંમાં સંતુષ્ટ છે. આ એકાકીપણાનું લક્ષણ છે. પોતાની શાંતિમાં, પોતાની સમાધિમાં, પોતાના આત્મસ્થ સ્વરૂપની અંદર લીનતા છે. આ એકાકીનું લક્ષણ છે. અને અકળાય છે, મૂંઝાય છે, અજંપો થાય છે, ગભરામણ થાય છે, કોઈ વાત કરનાર નથી, કોને કહેવું મારે, આ મારા દુઃખ કેને કહેવા, અને કા કોકના સાંભળવા છે અને કંઈક કહેવું છે. આને અંદરની અંદર ઉભરા આવે છે, એ ઉભરા ક્યાં ઠાલવવા? અને જો કોઈ ન મળે બે દી સુધી, ક્યાં મરી ગયો તો તું? તમે એટલો સમય નહોતો કે જરા ભાઈ આગળ આવી જવું જોઈએ, જરા મોઢું દેખાડી જવું જોઈએ. તારે શું કામ હતું મોઢું દેખાડીને? કે ઓલાનું શું થયું, ફલાણાનું શું થયું, ઠીકડાનું શું થયું, લોકડાનું શું થયું, આ કામ બીજું કાંઈ નહીં. જગતભરની નિંદા, કુથલી અને આ બધો પરપરિવાદ કીધો છે શાસ્ત્રની અંદર. આ સિવાય બીજો કાંઈ રસ હોતો નથી. ત્યાં કોઈ સ્વરૂપની વાત નથી, ત્યાં કોઈ સત્સંગની વાત નથી. એકલતા અનુભવનારને તો બીપીનું પ્રેશર વધી જાય, હાર્ટ એટેક આવે. ડોક્ટર એમ કે એને એકલા રાખવા નહીં. એટલે એકલતા એ પરમાર્થની નિશાની નથી. એકલતામાં એ તો ગાંડો થઈ જાય. જેલમાં એકલતા હોય, એની કોટડીમાં એને રાખે, એકલો ગાંડો થઈ જાય. અહીંયા પરમાર્થ માર્ગમાં એકલતાની વાત નથી કરી, એકાકીપણાની વાત કરી છે.
એકાકી વિચરે તો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલે આસન ને મનમાં નહીં રોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
આવા એકાકીપણાનો અદ્ભુત આનંદ સ્મશાનમાં છે, વનમાં છે, અરણ્યમાં છે, કોઈ પર્વતની ટોચ ઉપર છે, કોઈ પર્વતની ગુફામાં છે. અને સામે જંગલી વિકરાળ રાની પશુઓ હશે તો પણ પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. કારણ કે આ મિત્રો એવા છે કે કોઈ વિક્ષેપ કરતા નથી. અને હમણાં કોક ચોબટ્યું આવી ગયું હોય તો સામાયિક થાય નહીં હો, ભક્તિ થાય નહીં, કાંઈ ન થાય, બધું ભૂલાઈ જાય, પછી કરજો અડધો કલાક પછી. અને આપણને એમ થાય કે પછી કરશું, કાંઈ થાય નહીં. આવા સંસારીના સંગ છે ભાઈ. આ સંસારીનો સંગ તો જ્ઞાનીઓ કી છે, એને તો ખારો લાગે છે.
એનું સપને જો દર્શન પામે રે, એનું મનન ચડે બીજે ભામે રે, થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, એને નગમે સંસારીનો સંગ રે.
સપનામાં પણ જો દર્શન થાય ને પરમ તત્વનું, તો એનું મન બીજે ભામે ન ચડે. ભામે શબ્દ સમજાય છે ને? હવે તો જો કે નવી પેઢીમાંથી શબ્દ ગયો, પણ ભામો છે આપણે એને કહીએ ને, મનના બધા ઉદામા ઘોડા કલ્પના, એનું મન ન ચડે બીજે ભામે રે. એકવાર આવા પરમ તત્વનો જો સંગ થાય, થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે. આવા કોઈ જ્ઞાની, કોઈ પરમાત્મા સ્વરૂપ, કોઈ આવા સત્પુરુષનો લેશ સંગ થાય, એને પછી સંસારીનો સંગ ગમે. મીરાને એ સંસારીનો સંગ ગમતો નથી, એને સંસાર ખારો ઝેર જેવો લાગે છે. જન પરિચયમાં આવવું ગમતું નથી, રુચિ આવતી નથી, રુચિ નથી. હવે આ એકાકીપણાની નિશાની છે. અને જ્યારે એ જીવ એકાકી હોય છે ત્યારે જ સૌથી એ સભર હોય છે. કારણ કે ત્યારે કોની સાથે હોય છે? પોતે પોતામાં લીન હોય છે, પોતાના સ્વરૂપમાં લીન હોય છે. અને પોતાના સ્વરૂપની પૂર્ણતા છે, અનંતતા છે. અનંતતાની અંદર ગરકાવ થયેલા જીવને હવે સંસારનો સંગ તો તુચ્છ લાગે છે, એટલે ત્યાં એને દુઃખ નથી, વ્યાધિ નથી, ચિંતા નથી, કોઈ વિકલ્પ નથી, કોઈ ક્ષોભ નથી. મનમાં નહીં ક્ષોભતા, ક્ષોભ નથી, એકલતામાં ક્ષોભ સિવાય કશું નથી, અને એકાકીપણામાં ક્ષોભનો અંશ નથી. આવું ક્ષોભ રહિત, જ્યાં ક્ષોભ નથી ત્યાં પૂર્ણ શાંતિ છે. આવો પૂર્ણ શાંત પોતે પોતામાં નિજાનંદની મસ્તીમાં લીન થયેલો એવો જે પુરુષ છે, કે છે જન પરિચયમાં રુચિ આવતી નથી. ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. ચાલતા મતના પ્રકારની વાત, કયા કયા પ્રકારના મત ચાલતા હોય છે તે સમયની કૃપાળુદેવ નિર્દેશ કરે છે. ધર્મના નામે અનેક પ્રકારની આ જે કંઈ સંસારના વ્યવહાર કાર્ય પ્રપંચ ચાલતા હોય, વાડાબંધી ચાલતી હોય, પોતાના મતની પ્રતિષ્ઠા ચાલતી હોય, અનેક પ્રકારની આવી ક્ષુલ્લક વાતો જેને આત્મતત્વ સાથે કોઈ સંબંધ નથી, આવી જ્યારે વાત ધર્મના નામે ચાલતી દાંભિકતા, આ દંભ છે, આડંબર હોય તો જ્ઞાનીઓને આવો ઉકળાટ આવે છે, હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે, અંતર કકડી ઉઠે છે. કારણ એટલા જ માટે કે જગતના જીવોની જેટલી કરુણા જ્ઞાની પુરુષને હોય છે એટલી અન્ય કોઈને હોતી નથી. અને ધર્મના નામે પથભ્રષ્ટ, માર્ગભ્રષ્ટ થતા જીવોને જોઈને કરુણા અનુભવતા હોય એવા કોઈ જગતની અંદર હોય તો તે જ્ઞાની સિવાય બીજું કોઈ તત્વ નથી. કોઈ સંસારના દુર્ગતિના કર્મો બાંધતો હોય તો એના મા બાપને પણ ચિંતા ને, સમજી લેજો, બહુ આપણે વખાણ કરી છે ને લૌકિક, પણ સમજી લેજો, કોઈને ચિંતા નથી. એના ભાઈ ભાંડુને નથી, એના કાકા મામાને નથી, કોઈને આ જીવ દુર્ગતિના કર્મો બાંધે એની કોઈ ખેવના કોઈને કાંઈ નથી. એકમાત્ર જ્ઞાની પુરુષ સિવાય આ જીવના જન્મ જરા મરણના દુઃખોની ચિંતા, એની વેદના, એને હૈયે એનું હિત હોય તો કોને છે આ સંસારમાં? આ સંતને, સત્પુરુષને, મહાત્માઓને, જ્ઞાનીઓને. એટલે જ કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાનીઓ બે કારણે દેહ ધારણ કરે છે, એક પોતાના પૂર્વે નિબંધન કરેલા કર્મોની વેદન દ્વારા નિવૃત્તિને અર્થે, અને બીજું જગત જીવોના કલ્યાણને અર્થે. જેનું જીવન, જેનું દેહનું ધારણ કરવા પણ જ જગતના જીવોના કલ્યાણ માટે, આવો જેનો ઉદ્દેશ છે, આવા પરમ કરુણાવંત જ્ઞાની, એને જગતના જીવો માર્ગ ભ્રષ્ટ થાય, પથભ્રષ્ટ થાય તો એની એને ચિંતા હોય છે. એટલે કે છે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. વેદના થવી, કોઈ જીવ માટેની આ જીવને વેદના થવી, એના લૌકિક દુઃખોની નહીં, એ વેદના થશે એની સાથે જેના હિત સંબંધ છે એને. પરંતુ આ જગતના જીવોને આ પરમતના કારણે, કહ્યું છે કે જગતના જીવો તો તરવાના કામી છે, પણ ઓહો હો આ કુગૃહોએ તો બધાને લૂંટી લીધા છે. કૃપાળુદેવે શબ્દ પ્રયોગ વાપર્યો છે કે કુગૃહોએ તો બધાને લૂંટી લીધા છે. ધર્મની જાગૃતિ લઈ લીધી, ધર્મનો અર્થ લઈ લીધો, ધર્મનો સંદર્ભ લઈ લીધો, પંથમાં, મતમાં, વાડામાં, ક્રિયાકાંડમાં, વિધિ નિષેધમાં, આત્મા સિવાયની બધી બાબતમાં. તો એની એકમાત્ર કરુણા જો કોઈને હોય એ કેવળ આ જ્ઞાની પુરુષને છે. કૃપાળુદેવ કહે છે જ્ઞાની પુરુષનો સનાતન સંપ્રદાય આ છે કે જગતના તમામ જીવો જન્મ જરા મૃત્યુથી મુક્ત થાય, જગતનો પ્રત્યેક જીવ એ શાંતિને પામે, સાતાને પામે, સમાધિને પામે, જગતનો એક પણ જીવ એ અશાંતિને નહીં, અસાતાને નહીં, અસમાધિને ન પામે, આવી સ્થિતિ એ સનાતન સંપ્રદાયની છે. એવો સંપ્રદાય જ્ઞાનીઓનો છે. સબસે ન્યારા અગમ હૈ વો જ્ઞાની કા દેશ. આવી જ્ઞાનીની અનંતી કરુણા છે. એને જ્ઞાનીઓની કરુણાને શાસ્ત્રકારોએ બહુ સરસ શબ્દ કીધો છે કે એમની કરુણા નિષ્કારણ કરુણા હોય છે. વ્યવહારની અંદરના સંસારના જીવોની એકબીજા સાથેની કરુણા સકારણ કરુણા હોય છે, મતલબી કરુણા હોય છે. ખ્યાલ આવે છે? સંસારમાં કેટલા બધા જીવો હોસ્પિટલમાં દુખી હશે, કેટલા હશે અત્યારે હોસ્પિટલમાં, આપણને કેટલાની કરુણા છે. સવારે ખબર જો ફોન આવ્યો હોય કે ફલાણો આપણો એક હગો કે દાખલ થયો છે, તો એમ થાય કે હવે જરા સમય આવે તો આપણે જઈ આવશું. કેટલા દુખી હશે, કેટલા ભૂખ્યા હશે, કેટલા રોગિષ્ટ હશે. હશે ભાઈ, આ જગતના જીવો અનંત જીવો છે, શું કરવું. તો એવી જગતની સંસારી કરુણા, વ્યવહારની કરુણા છે એ થોડી મતલબ સાથે છે. જ્ઞાનીઓની કરુણા વિતરાગી કરુણા છે, નિષ્કારણ કરુણા છે. એટલે ચાલતા મતની વાત કાને પડે છે કે મૃત્યુથી અધિક વેદના થાય છે. અહો, જે જીવની મુક્તિનું કારણ એવા ધર્મની સ્થાપના વિતરાગ પર ભગવંતોએ કરી છે, એ ધર્મનું સરણું લઈને જીવ ભવ પરિભ્રમણ બાંધે, જ્યાંથી છૂટવાનો માર્ગ છે ત્યાં જ બંધાય, તો આ જીવો પછી જશે ક્યાં. પેલું સિનેમાનું ગીત કહે છે ને, ચિનગારી આગ લગાય ઉસે કોણ બુઝાય, માઝી જો નાવ ડૂબાય ઉસે કોણ બચાય. આખા સંસાર ત્રિવિધ તાપથી ભરેલો છે, એમાં એકમાત્ર સરુણ ધર્મનું, અને એ ધર્મના સ્થાનમાં જઈને પણ જીવ જો ભાવ પરિભ્રમણ બાંધતો હોય, અનંતાનુબંધી કર્મો બાંધતો હોય, દુર્ગતિના પાપો કરતો હોય, કોણ બચાવશે. જ્ઞાનીના હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે, આ જ્ઞાનીની ઓળખાણ છે. આપણી સાથે કાંઈ સંબંધ નથી, કોઈ લેવા દેવા નથી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું, પણ આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો. આવા નિસ્પૃહ મહાત્માઓની કરુણા કેવી, આવા નિસ્પૃહ મહાત્માઓની આપણા પ્રત્યેની નિષ્કારણ કરુણા, વિતરાગી કરુણા કેવી. એટલે એનું એક જ ઓળખાણ ભક્તિના દોહરાની અંદર આપી દીધું, કેવળ કરુણા મૂર્તિ છો દીન બંધુ દીન નાથ, પાપી પરમય નાથ છું ગ્રહો પ્રભુ જી હાથ. પ્રભુ તમે કેવળ કરુણા મૂર્તિ છો, તમારામાં કરુણા સિવાય કંઈ નથી. અમારામાં તો કરુણાએ હોય ને ક્રોધે હોય, પ્રભુ અમારી પાસે બધી માહિતી માલ છે જે જોતો હોય, પણ તમે કેવળ કરુણામૂર્તિ છો. અને જગતની અંદર જે આ દિન છે એના તમે બંધુ છો, એના તમે અનાથના તમે નાથ છો. અમે તો બધા પરમ અનાથ છીએ, પાપી છીએ. જ્ઞાનીના સ્વરૂપને ઓળખવામાં આવે તો આપણને આ વાક્ય પકડાય કે ચાલતા મતના પ્રકારની વાત કાને પડે છે કે હૃદયને વિશે મૃત્યુથી અધિક વેદના થાય છે. જગતની અંદર સૌથી વધારે વેદક સ્થિતિ દુઃખની એ મૃત્યુ. જન્મનું દુઃખ છે પણ મૂર્છા અવસ્થામાં છે. મૃત્યુનો દુઃખ આપણે સમજી શકીએ છીએ, સ્મૃતિમાં આવી શકે છે. જન્મનું દુઃખ તો આપણને ખબર નથી. અબોધ અવસ્થાની અંદર આ જીવે તો નર્કના દુઃખો પણ ભોગવા છે, પણ 25-50-60-70 વર્ષ સુધી જગતની અંદર કંઈક દાપણ આવ્યું, શીખ્યો, કંઈક ભીણો, કંઈક જાગૃત થયો, કંઈક શિક્ષિત થયો, કંઈક સંસ્કારિત થયો, કંઈક ચેતના જાગી, કંઈ સુસુપ્ત અવસ્થામાંથી મૂઢ અવસ્થામાંથી કંઈક થોડે ઘણે અંશે જાગૃત થયો, તો મૃત્યુના દુઃખ નહીં સમજી શકે છે. આવું મૃત્યુનું દુઃખ સૌથી વધારે અધિક ભય હોય તો મૃત્યુનો. મૃત્યુના દુઃખના ભયના આધાર ઉપર આ બધી સુરક્ષા અને સલામતીની યોજના ચાલે છે. જો આ ભય ન હોત તો LIC પહેલી બંધ થઈ જાત. જ્ઞાની કહે છે, સ્થિતિ કાં તમે જાણો છો, કાં સ્થિતિ વીતી ગઈ છે તે જાણે છે અને હરી જાણે છે. આ સ્થિતિમાં સુભાગભાઈને કહે છે, કાં તો તમે જાણો છો. જ્ઞાનીના હૃદયની વાત કોણ પકડી શકે? જ્ઞાનીને ભક્ત હૃદય ઓળખી શકે. જેનું ભક્ત હૃદય નથી એ જ્ઞાનીની વેદનાનો કોઈ દી પાર પામી શકે નહીં. એને તો લાગે કે વેવલા થયા ભેગા, નહીં લેના નહીં દેના. કેવળ ભક્ત હૃદય એ જ જ્ઞાનીના હૃદયનો પાર પામી શકે. એટલે લખે છે, સ્થિતિ કાં તમે જાણો છો, કાં જેને વીતી છે એ જાણે છે અને કાં હરી જાણે છે. પત્રાંક 278, વવાણિયા ભાદ્રપદ વદ દસમ રવિવાર 1947. આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે. શ્રીમદ ભાગવત 1 સ્કંદ 7 અધ્યાય 10 શ્લોક. મગનલાલ ખેમચંદ નામના એક મુમુક્ષુ ઉપર આ એક ભાગવતના શ્લોકનો અર્થ કૃપાળુદેવે મોકલ્યો છે. આટલી જ વાત, આ પત્ર પૂરો થઈ ગયો, પણ એની અંદર એમણે જે સંદેશ, એમણે જે વાત મૂકી છે, શ્લોક એ પ્રકાર આપ્યો છે. આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા અપિરુક્રમે કુર્વંત્ય અહૈતુ કિમ ભક્તિ મિથમ ભૂત ગુણો હરિહિ. આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ, ભગવાનની ભક્તિમાં કોણ જોડાય છે એ બતાવ્યું છે. આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે. ભગવાનની ભક્તિમાં આવા નિર્ગ્રંથ મુનિઓ પોતાના આત્માની માં રમણ કરી રહ્યા છે તો પણ નિષ્કારણ એ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે. કારણ કે ભગવાનના ગુણ એવા જ છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે. પરિસ્થિતિ સમજાય, અર્થ તો બોલી ગયા આપણે. આત્માની અંદર જે રમણતા છે, જે સ્વયં સ્વયંની અંદર સંતુષ્ટ છે, એવા મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં જોડાય છે, એમાં પ્રવર્તે છે. એને કોઈ હવે કારણ રહ્યું નથી કઈ ભગવાન પાસેથી લેવું છે, કશું પોતાને ખૂટે છે ને કઈ જોઈએ છે નથી. એ તો પરિતૃપ્તપણાને પામ્યા છે. કૃપાળુદેવે પરિતૃપ્તપણાની વાત કરી છે. પૂર્ણ કામતા એમ શબ્દ પ્રયોગ વાપર્યો છે. એને પામેલા એવા નિર્ગ્રંથ મુનિઓ ભગવંતો, એ ભગવંતો પણ, નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે. જગતના જીવો ભગવાનની ભક્તિમાં નિષ્કારણ પ્રવર્તે ખરા? નિષ્કારણ, કશું જ કારણ નથી, કશું જ પ્રાપ્ત નથી કરવાનું. ભક્તિ, કૃપાળુદેવે કહ્યું છે કે હંમેશા નિષ્કામ ભક્તિથી જ જ્ઞાન પ્રગટે છે, સકામ ભક્તિથી જ્ઞાન પ્રગટે નહીં. આવી નિષ્કારણ અને નિષ્કામ એવી ભક્તિમાં, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે, ભગવાનના ગુણો એવા જ છે એવી પૂર્ણતા છે, એટલે એની ભક્તિમાં આ મુનિઓ એટલા માટે જોડાય છે કે આ પૂર્ણતા છે. અને પોતે તો હજુ યોગધારી છે, કદાચ ક્યાંક સ્ખલના થાય તો પોતાની પૂર્ણતા, પોતાના સ્વરૂપની અખંડતા, પોતાની તલ્લીનતા, આ બધી જ તંતોતંત જળવાઈ રહે, એટલે આ બધા મુનિઓ એ પણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તતા હોય છે. આવી વાત આપણે અગાઉ પણ કૃપાળુદેવે વાત મૂકી હતી પત્રાંક 141ની અંદર, ભાગવતનો જ શ્લોક હતો. અને એમાં કૃપાળુદેવે લખ્યું છે, સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય, સૌભાગ્ય મૂર્તિ સૌભાગ્ય, વ્યાસ ભગવાન વદે છે કે ઈચ્છા દ્વેષ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવત ભક્તિ યુક્તેન પ્રાપ્ત ભાગવતી ગતિ. કે છે જુઓ તો ખરા, સૌભાગભાઈને કે છે, અરે જુઓ તો ખરા, આ વચનમાં કેટલો બધો પરમાર્થ આ વેદ વ્યાસે સમાવી દીધો છે. શું કે છે? ઈચ્છા અને દ્વેષ વગર સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષો, આવા નિર્ગ્રંથ પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને ભાગવતી ગતિને પામ્યા, નિર્વાણને પામ્યા. આવા પુરુષો નિર્ગ્રંથો પણ ભાગવતી ગતિને પામ્યા એ કયા આધારે? તો કે ભગવાનની ભક્તિ કરતા કરતા, ભગવાનની ભક્તિ, કારણ કે ભગવાનના ગુણો જ એવા છે. અને એ આ પણ શ્લોક શ્રીમદ ભાગવત સ્કંદ 3 અધ્યાય 24 શ્લોક 47 સૌભાગને કહે છે, ઈચ્છા અને દ્વેષ વગર સર્વ ઠેકાણે સમદ્રષ્ટિથી જોનાર એવા પુરુષો, નિર્ગ્રંથ પુરુષો, જેને કોઈ ઈચ્છા પણ નથી, દ્વેષ પણ નથી, અને બધી જગ્યાએથી સમદ્રષ્ટિથી જીવે છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, સમદર્શીપણું જેને પ્રાપ્ત કર્યું છે એવા પુરુષો ભગવાનની ભક્તિથી યુક્ત થઈને, ભગવાનની ભક્તિમાં જોડાઈને ભાગવતી ગતિને પામ્યા. ભાગવતી ગતિ નિર્વાણને પામ્યા. નિર્વાણ છે એ ભાગવતી ગતિ છે. આવી ગતિને પામવામાં આવી ઉત્કૃષ્ટ પરમ સીમાએ પહોંચેલા એવા નિર્ગ્રંથ મુનિ ભગવંતો જે પોતાના આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા ભગવાનની ભક્તિ કરતા 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 આવી પરમ ગતિને પામે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે. જે ગતિમાં એને જવું છે, જે સ્વરૂપને પામવું છે, જે સ્વભાવ લેવો છે. એટલે આપણે ત્યાં શાસ્ત્રમાં બહુ સરસ વર્ણન આવે છે કે જેણે ચારેય ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય, જેને વિશે અનંત ચતુષ્ટય પ્રગટ થયું છે, એવા સર્વજ્ઞ કેવડી ભગવંત પણ સમવસણની અંદર બિરાજે છે ત્યારે નમો સિદ્ધેભ્ય કહીને બેસે છે. સિદ્ધ ભગવંતની ભક્તિમાં લીન છે કોણ? અરિયંત. સિદ્ધ ભગવંતની ભક્તિમાં સદૈવ લીન છે કોણ? અરિયંત. શું બાકી રહ્યું છે એમને? જે દેહ છે તે જ. છતાં પણ પરમાર્થ માર્ગનું રહસ્ય શું કહે છે? કે આવા અરિહંતો પણ સિદ્ધની અંદર લીન છે, સિદ્ધના સ્વરૂપની અંદર લીન છે, સિદ્ધની ભક્તિના ગુણગ્રામ કરે છે. કારણ કે સિદ્ધ એ શુદ્ધ ચેતનાનું સ્વરૂપ છે, અયોગ્ય અવસ્થા છે, અનંત અવ્યાબાધ સુખનું ધામ છે. ઈ અયોગી સ્વભાવ પ્રગટ કરવાનું હજુ 14મું ગુણસ્થાનક બાકી છે. 13મા ગુણસ્થાનકે વિરાજમાન આવા પ્રગટ કેવડી સ્વરૂપ ભગવંતો પણ અનંત અવ્યાબાધ સ્વરૂપમાં રહેલા એવા અશરીરી અયોગી એવા સિદ્ધ ભગવંતનું નિત્ય સ્મરણ કરે છે, એની ભક્તિ કરે છે. આ પૂર્ણતા છે. શુદ્ધ ચેતનાની ઉપાસના કરતા કરતા સ્વયં એ ભાગવતી ગતિને પ્રાપ્ત કરે છે, નિર્વાણને પ્રાપ્ત કરે છે. કૃપાળુ દેવ શબ્દ ભાગવતી ગતિના અર્થમાં મૂક્યું છે નિર્વાણ. તો નિર્વાણ પામવા માટે થઈને જે નિર્વાણ પામ્યા છે, જેમને હવે શરીરનું ધારણ કરવાપણું રહ્યું નથી, જે સ્વયં અત્યારે અશરીરી અવસ્થામાં છે, એવા સિદ્ધ પરમાત્માની ભક્તિમાં અરિહંત ભગવંતો લીન છે. ઘણીવાર પ્રશ્ન થાય ને, સદગુરુનું મહત્વ એટલું બધું કહ્યું છે શાસ્ત્રકારોએ કે આવા ગુરુના બોધ વિના જીવને જ્ઞાનની પણ પ્રાપ્તિ થતી નથી. અને કોઈ જ્ઞાની મહાત્મા વિશેનું જ્યારે જીવનચરિત્ર ચાલતું હોય તો પાછો પ્રશ્ન પૂછે કે એના ગુરુ કોણ હતા? એના ગુરુ કોણ હતા? અરે ભાઈ, આમની દશા તો તું જો. છતાંય પૂછે જીવને, એને એમ થાય કે જેમ મારે જરૂર છે, એને જ્ઞાની વિશે પોતા સમાન કલ્પના રહે છે. જેમ મારે કોઈ ગુરુ જોઈએ, એમ આને પણ કોઈ ગુરુ જોતા હશે. પણ છતાંય પરમાર્થ માર્ગ કહે છે કે આવા પુરુષો પણ નિત્ય આવા અનંતા જ્ઞાનીના સ્મરણમાં લીન હોય છે. કૃપાળુ દેવના વચનામૃત અભ્યાસ કરીએ તો પાને પાને અનંતા તીર્થંકરો, જ્ઞાની પુરુષો એ જ એમના ગુરુ. એમના ગુરુ કોણ? શ્રીમદ રાજચંદ્રના ગુરુ કોણ? અનંતા જ્ઞાનીઓ. અને આવી પરંપરા છે અનંતા સિદ્ધો. હંમેશા જીવ આ રીતે ઉત્કૃષ્ટપણે એ સિદ્ધ પરમાત્મા સુધી જોડાયેલો હોય છે, કારણ કે એને ભાગવતી ગતિને જેને પ્રાપ્ત કરવી છે. તો આવી ભાગવતી ગતિ જેને પ્રાપ્ત કરી છે, કૃપાળુ દેવ તો સાદા શબ્દોમાં કહે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે કે જે ગુણમાં મારે સ્થિત થવું છે, જે ગુણરૂપ મારે થવું છે, તો ભગવાનના ગુણો એવા જ છે, એ ગુણોની મૂર્તિ છે. માટે એના જ સ્મરણની અંદર ઓહો આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે. તો ત્યારે એ ભગવાનની ભક્તિ થાય છે કે ગુણોની ભક્તિ થાય છે? ગુણોની ભક્તિ થાય છે, ગુણોની ભક્તિ થાય છે. ગુણોની ભક્તિ કરતા 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 ગુણ સ્વરૂપ થઈ જવું અદભુત છે. ગુણોની ભક્તિ કરતા કરતા ગુણ સ્વરૂપ થઈ જવું અને પરમાર્થ માર્ગમાં ગુણની ભક્તિ ગુણની પૂજા કીધી છે, વ્યક્તિની નહીં. ગુણાહ પૂજા સ્થાનમ ગુણીશુ નચ વય નચ લિંગ. ગુણ પાત્ર આવા જે વ્યક્તિઓની પૂજનામાં ગુણો પૂજાને પાત્ર છે, વ્યક્તિની વય કે એની લિંગ કે એનું ચિહ્ન એ નહીં. ગુણની ભક્તિ, આ ગુણની ભક્તિમાં સ્વરૂપની ભક્તિ છે અને સ્વરૂપની ભક્તિથી આ નિર્વાણ પદને આવા નિર્ગ્રંથ મુનિઓ પણ પામે છે. તો ભગવદ્ ભક્તિનો મહિમા સંસારી જીવો માટે કેવો કહેવાય? કૃપાળુ દેવી એટલા માટે કહ્યું કે ભક્તિ એ એવો ઉત્કૃષ્ટ પદાર્થ છે કે જો સત્પુરુષની સમીપમાં રહીને ચરણ સમીપે થાય તો ક્ષણવારમાં મોક્ષ પમાડી દે એવો પદાર્થ છે. કારણ કે ભક્તિમાં ગુણોની ઉપાસના છે. આપણે હમણાં એક પદ લેવડાવ્યું, સ્વામી ગુણે ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેજ પામે. દેવચંદ્રજી મહારાજ કહે છે, હે ભગવંત, હું તારી સેવા પૂજા કરું છું, પણ કયો વ્યક્તિ સેવા પૂજા ભગવાનની ભક્તિ કરવાથી શા માટે કરી છે? તો સ્વામીના ગુણને ઓળખીને હું સ્વામીની પૂજા કરું છું. તો કોની પૂજા કરું છું? ત્યારે ગુણની. સ્વામી ગુણ ઓળખી, ગુણને ઓળખું છું અને તારા ગુણની પૂજા કરું છું, એટલે શું થાય છે? દર્શન શુદ્ધતા તે પમ, મારા દર્શનની શુદ્ધતા થાય છે, મારો દર્શન મોહ નાશ પામે છે. અને જેવી મારી દર્શનની શુદ્ધિ થાય છે, એટલે દર્શનની શુદ્ધિ થતા જ્ઞાન સ્વયં આપોઆપ શુદ્ધ થાય છે. જ્ઞાનને શુદ્ધ કરવા બીજી કોઈ પ્રક્રિયા નથી. નવ પૂર્વનું જ્ઞાન હોય, જ્ઞાનીઓએ સાક્ષીઓએ આગમમાં કીધું અજ્ઞાન છે. ક્યાં સુધી અજ્ઞાન છે? દર્શન મોહ તૂટ્યો નથી ત્યાં સુધી. તો જે જ્ઞાન અનંતકાળ સુધી ભવ હેતુરૂપ થતું હતું, તેને સમય માત્રમાં જાત્યંતર કરીને ભવ નિવૃત્તિરૂપ કર્યું, તે સમ્યક દર્શન, તને નમસ્કાર. આવો સમ્યક દર્શનનો મહિમા, દર્શન શુદ્ધિ થતા જ્ઞાન આપોઆપ શુદ્ધ થાય છે, જ્ઞાન આપોઆપ સમ્યક થાય છે. જ્ઞાનને સમ્યક કરવા માટે તેને બીજી જરૂર નથી. સંકિત પ્રાપ્ત થતા અનાદિકાળથી સંગ્રહિત કરેલું જ્ઞાન આ આત્માએ અજ્ઞાન રૂપના મિથ્યાત્વના ગાઢ સંસ્કારો બધા ક્ષણ માત્રમાં જાય છે. કેવા ક્ષણ માત્રમાં જાય છે? અનાદિને આવા. તો કૃપાળુ દેવે કહ્યું, કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. ભાઈ, એકમાત્ર સંકેતનો દીવો પ્રગટે એટલે અનંતકાળનું મિથ્યાત્વ ટકી શકતું નથી, ટકી શકતું નથી. આવી એની મહત્તા છે ગુણની. માટે જ્યારે જ્યારે પૂજા કરવાની હોય ત્યારે શેની પૂજા કરવાની? ગુણે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને ભજે. જો સ્વામીના ગુણને ભજના ન હોય અને માત્ર બાહ્ય સ્વરૂપની વેશની લિંગની ચિહ્નની ભજના હોય તો જીવને કોઈ એના સ્વરૂપ પ્રાપ્તિની ઉપલબ્ધિ થતી નથી. કારણ કે દર્શન શુદ્ધ થતું નથી. દર્શન તો અટવાઈ ગયું ભેદમાં અને પ્રાપ્તિ કરવી છે અભેદની. દર્શન અટવાઈ ગયું ભેદમાં, ભેદથી પેલે પાર જ્યારે જાય જેવો ત્યારે આવી દર્શન શુદ્ધિ થાય છે. જૈન માર્ગની અંદર વિતરાગ પરમાત્માની પ્રતિમાની પૂજા એને કૃપાળુદેવે કહ્યું છે આ ધ્યાનનું કારણ અને સ્વરૂપનું કારણ કાર્ય. એ એટલા માટે કે આ બધા પ્રતિમાઓ એ ગુણની પ્રતિકરૂપ છે. વિતરાગતાની મૂર્તિ છે, શાંતતાની મૂર્તિ છે, નિર્ગ્રંથતાની મૂર્તિ છે. જગત આખું મોહગ્રંથિથી ઘેરાયેલું છે, અશાંતિની અંદર સપડાયેલું છે. એ સમયે રાગભાવમાં રાચી મરચી રહેલા આ જગતની સામે, જગતના જીવોની સામે એક આદર્શ, આવા આપણી ચોવીસીની અંદર થયેલા આવા તીર્થંકર પુરુષો પરમાત્માઓ એનું પ્રતિમા સ્વરૂપ, એ જીનની પ્રતિમા કયા સ્વરૂપમાં છે? ધનપાલ કવિએ કહ્યું પ્રસમ રસ યુગ્મમ, હે પરમાત્મા, હે વિતરાગ, તારી બે આંખોમાંથી કેવળ પ્રસમ રસની ધારા વહે છે, તારા હાથમાં કોઈ શસ્ત્રો નથી અને તારો ખોડો કામિનીના સંગથી શૂન્ય છે. ખરેખર જગતની અંદર સાચો વિતરાગ એ તું જ છે. જે ધનપાલ કવિએ જૈન ધર્મની નિંદા કરવામાં જબરદસ્ત કાવ્યો લખાતા એણે એકમાત્ર જિનેશ્વરની પ્રતિમાના દર્શન કરી અને આવો અદભુત શ્લોક લખ્યો કે ધન્ય છે તને જગતના જીવો, તને જોઈને વિતરાગતાને પામે છે. આવી અદભુત તારી પ્રતિમાનું બળ છે. આનંદ ગંજી એને કહે અમિય ભરી મૂર્તિ રચી રે ઉપમાન ઘટે કો શાંત સુધારસ જીલતી રે નિરખત તૃપ્તિ ન હોય વિમલજીન દીઠા લોયણ આજ હે મારા સિદ્ધા વાંછિત કાજ વિમલજીન દીઠા લોયણ આજ. આવી પ્રતિમાનું દર્શન કરીને જીવો, જગતના જીવો પોતાના દર્શનની શુદ્ધિ મેળવે છે. ભગવાનના ગુણો જેવા છે. આપણે પણ ગુરુવંદન જ્યારે કરીએ છીએ ત્યારે ગુરુવંદનની સ્થિતિ શું કહે છે? જેની કાયા પ્રશમ ઝરતી સૌખ્ય આનંદ પાપે, જેની આંખો અમી વરસતી ચિત્ત સંતાપ ટાળે, જેની વાણી અમૃત ઝરતી આત્મનો બોધ આપે, એવા ગુરુનું દર્શન રૂડો મુક્તિનો પંથ કાપે. એવા ગુરુ જીવતા જાગતા એની પ્રતિમા, એનું ચિત્ર, એનું શરીર કાયા પ્રસમ ઝરતી, પ્રભુ તારા રોમે રોમ માંથી શાંત રસ વહી રહ્યો છે. જ્ઞાની પાસે જોઈએ ક્ષમાની મૂર્તિ, શાંતિની મૂર્તિ. ઓહો, આવા બળબડતા સંસારમાં પણ કલ્પદ્રુમની શીતળ છાયા સમાન આ જ્ઞાની છે. એની પાસે જાય તો જગતના જીવો પોતાનો ઉતાપ પણ ભૂલી જાય. જેની આંખો અમી વરસતી, આંખમાંથી તો અમીની ધારા વાત્સલ્ય નીતરી રહ્યું છે. જેવા એવા કોઈ આવી જ્ઞાની પુરુષની મૂર્તિ પ્રત્યે અથવા એવા પુરુષ પ્રત્યે જઈએ છીએ એવું એનું વાત્સલ્ય ચિત્ત સંતાપ ટાળે, આપણા ગમે તેટલા ચિત્તની અંદર સંતાપોથી ઉદ્વિગ્ન થયેલું મન ત્યાં શાંત થાય. જેની વાણી અમૃત જરતી આત્મનો બોધ આપે અને એ કઈ આપણને વાત કરે તો આત્મા સિવાય બીજી કોઈ સંસારની વાતમાં નહીં, અને એ વાતમાં જાણે કે સાક્ષાત અમૃત જરી રહેવું, એવા ગુરુનું દર્શન અડગવું. કૃપાળુ દેવે આ વાતને કીધી છે. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાણે. પહેલું પરિણામ, ચેતના સુતેલી છે અનંત કાળથી, એને જાગૃત કરે, પડતી વૃત્તિને સ્થિર રાખનાર. ક્ષણે ક્ષણે સંસારની અંદર આપણી વૃત્તિ પડતી હોય છે, એને સ્થિર કરી દીધા. દર્શન માત્રથી પણ નિર્દોષ. પ્રભુ ગમે તેવું હોય પણ જેવું તારું દર્શન કરું એટલે એમાંથી કોઈ વિકારી ભાવ જાગે નહીં, કોઈ સંસારી ભાવ જાગે નહીં, દર્શન કોઈ મોહનો ભાવ જાગે નહીં. કેવળ વૈરાગ્ય, કેવળ શાંતતા, કેવળ નિર્ગ્રંથતા, કેવળ વિતરાગતા સિવાય કઈ બીજું જાગે નહીં. પ્રભુના દર્શન કરો, ચિત્રપટનું દર્શન કરો તો દર્શન માત્રથી પણ દીધું અપૂર્વ સ્વભાવને પ્રેરક. જેવું તે આત્મબળ પ્રગટ કર્યું છે એવું જ મારામાં આત્મબળ છે, આવી કોઈ સ્ફૂર્ણા થાય કે હું પણ મારી આત્મબળને પ્રગટ કરું. આવું અપૂર્વ સ્વભાવ, મારો જે અપૂર્વ સ્વભાવ આજ સુધી મારા ખ્યાલમાં નહોતો, મારા લક્ષમાં નહોતો, એના પ્રત્યે મારી દ્રષ્ટિ નહોતી, પ્રભુ તારા દર્શન કર્યા અને મારા એ સ્વભાવનું પ્રગટીકરણ જાણે કરવા થવા માંડ્યું, એવા અપૂર્વ સ્વભાવને પ્રેરક. આવું પ્રભુ તારું ચિત્રપટ, આવી તારી પ્રતિમા અદભુત છે. જો એના ગુણને ઓળખીને એની ભજના કરવામાં આવે, એની પૂજના કરવામાં આવે, એની દર્શના કરવામાં આવે તો. માટે કહ્યું છે કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે. આ નિર્ગ્રંથ મુનિઓ આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો જેવા છે અને આ બધા ગુણના પ્રેમી છે, ગુણમાં પ્રતિવંત છે. એટલે ગુણમાં નિમગ્ન થવા માટે એ કયું પાત્ર શોધે છે? પોતાથી પણ ઉત્કૃષ્ટ કોટીનું. અને પોતાથી ઉત્કૃષ્ટ કોટીનું પાત્ર શું છે? સ્વયં પરમાત્મા. પરમાત્મા છે એ ગુણોની સાક્ષાત પ્રતિમા છે. જે પોતાનો ઈષ્ટદેવ હોય પણ જેવું પોતાને સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, નિર્દોષ, પરિપૂર્ણ, શુદ્ધ, આવું સ્વરૂપ કોનું છે એની ભક્તિ કરવી, એમાં મનને લીન કરવું, એના ગુણોની અંદર અર્પિત થવું, એના ગુણોની ભજના કરવી, એના ગુણોની સ્તવના કરવી, એના ગુણોની પૂજના કરવી, અને ગુણને પૂજતા પૂજતા ગુણી પોતે સ્વયં ગુણી થવાય છે. ગુણને ભજતા, ગુણને પૂજતા ગુણોની જાગૃતિ થાય છે, અને આવી ગુણોની પ્રાપ્તિમાં જ છેવટે કહ્યું એ ભાગવતી ગતિને પામે છે, કારણ કે ભગવાનના ગુણો એવા જ છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.